તારીખ 9/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 528 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 665 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
ચંદ્રવચન પત્રાંક 528 સપને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનો સ્વરૂપ ભાષો છે એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. શું કહે છે? જ્ઞાનીનું સ્વરૂપ કેવું હોય છે એ કંઈ કહ્યું કે જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી. જાગૃત અવસ્થામાં તો નહીં પણ સ્વપ્નમાં પણ નહીં. જેને દુઃખરૂપ જાણ્યું છે એને સુખરૂપ કેવી રીતે સમજાય? પ્રત્યક્ષ જેમાં દુઃખનો અનુભવ છે એમાં સુખની કલ્પના થતી નથી. જેને એમાં દુઃખ નથી લાગતું એને સુખની કલ્પના થવા યોગ્ય છે. જેને પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે એને સુખની કલ્પના થવા યોગ્ય નથી. અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે અને એમાં ક્યાંય સાર નથી લાગતો, કોઈ પ્રયોજન પોતાનું નથી લાગતું. પ્રયોજન તો જીવને સુખનું છે અને ક્યાંય સુખ નથી. આત્માનું સુખ આત્મામાંથી પ્રત્યક્ષ વેદાય છે અને ક્યાંય બહાર નથી એટલે ક્યાંય પછી પ્રયોજન ભાસતું નથી. સંસારના તમામ પદાર્થો એમાં કાંઈ સાર દેખાતો નથી, સંપૂર્ણ નિસારભૂત લાગે છે. થોડુંક ક્યાંક સારભૂત છે એવું પણ નહીં. એવું જેને ભાસ્યું છે એને સંસાર આખો નકામો જેને ભાસ્યો છે. હા, ચારિત્રમોનો ઝંઝાવાત હોય તો પણ એમાં કાંઈ સાર તો દેખાતો નથી. એ તો પ્રત્યક્ષ જ દુઃખનું નિમિત્ત છે. એ વખતે પણ પ્રત્યક્ષ દુઃખનું નિમિત્ત છે. એમને ઉદય આવે છે, અનેક પ્રકારના ઉદય આવે છે ત્યારે એ પોતાના આત્માને સંભાળે છે અથવા પોતાની આત્મ અવસ્થાને બરાબર સંભાળે છે. એવો એમનો અંતર પુરુષાર્થ વર્તે છે કે ત્યારે એ પોતાની અવસ્થાને બરાબર સંભાળે છે અને જે કાંઈ પ્રારબ્ધ છે એને વેદે છે, પ્રારબ્ધને ભોગવે છે. નવા કર્મ બંધન ન થાય એ પ્રકારે ભોગવે છે, પણ નવું કર્મ બંધન ન થાય એ પ્રકારે એને વેદે છે. વેદે છે એટલે દુઃખે કરીને વેદે છે કે સુખે કરીને વેદે છે એમ કહેવા માંગતા નથી. સમ્યક પ્રકારે વેદે છે. સમ્યક પ્રકારમાં શું છે? કે આત્મઅવસ્થા બરાબર આત્મસન્મુખ છે અને પ્રારબ્ધનો જે ઉદય છે એમાં ભિન્ન પણ વર્તે છે. સમ્યક પ્રકારમાં ઉદયથી ભિન્ન પણ વર્તે છે. મારાથી ઉદયની પરિસ્થિતિ બાહ્ય છે અને તે મારા સ્વરૂપને વિશે કાંઈ કરી શકે એવી પરિસ્થિતિ નથી, ન લાભ કરી શકે ન નુકસાન કરી શકે. એ ભિન્ન છે માટે મને લાગુ પડતી નથી. પૂર્વકર્મને કારણે કેટલાક પ્રકારો કર્મ અનુસાર ચિત્ર વિચિત્ર ભજો તો ભજો, તેથી કરીને મને કોઈ લાભ કે મને કોઈ નુકસાન નથી. એમ ભિન્નપણો અનુભવ કરવું અને સ્વરૂપમાં સ્વસ્થ રહેવું એને સમ્યક પ્રકાર કહે છે. એ પ્રકારે સમ્યક પ્રકારે વેદે છે. પણ આત્માને વિશે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદ એટલે શિથિલતા. ઉદય આવ્યો એટલે શિથિલતા થઈ જાય એમ નથી. ઉલટાનો ઉદયની અંદર એ વિશેષ પ્રકારે સાવધાન થાય છે. શિથિલતા તો આવવા દેતા નથી પણ સાવધાન થાય છે. પ્રમાદના અવકાશ યોગ્ય જ્ઞાનીને પણ અંશે વ્યામો થવાનો સંભવ જે સંસારથી કયો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. શું કહે છે કે જો જ્ઞાની પણ ઉદયમાં પ્રમાદ એટલે શિથિલ થઈ જાય તો કોઈ અંશે એને વ્યામો થાય છે, મોહ જોર કરે છે. એટલે જ્ઞાની તો એ વખતે વિશેષ પ્રકારે પુરુષાર્થમાં સાવધાન થઈને પોતાના આત્મ અવસ્થાને સંભાળી લે છે. એવો જે સંસાર છે એમાં સંસારના પ્રસંગો અને પ્રકારો એવા છે. એ સંસારની અંદર એવા પ્રકારના સંસારમાં સાધારણ જીવ જેને કંઈ પુરુષાર્થની ખબર નથી, જેને કોઈ આત્મજાગૃતિ નથી, એવા જીવે રહીને તેનો વ્યવસાય કરવો લૌકિક ભાવે કરીને, શું તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને એટલે લૌકિક ભાવે પ્રવૃત્તિ કરવી, વ્યવસાય નામ પ્રવૃત્તિ કરવી લૌકિક ભાવે અને આત્મહિત ઈચ્છવું સાથે સાથે, એ તો નહીં બનવા જેવું કામ છે. જ્ઞાનીને આટલું સંભાળવું પડે તો સાધારણ જીવ તો લૌકિક ભાવે પ્રવૃત્તિ કરે પોતાના ઉદયની અને પાછો ઈચ્છા એમ રાખે કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે આત્મકલ્યાણ કરવું છે, તો એ તો નહીં બની શકવા જેવી વાત છે. મોટા ભાગે અથવા સામાન્યપણે ઉદય આવે એટલે જીવ એમાં બરાબર તન્મય થઈને પરિણમી જાય છે અને નવું કર્મબંધન સ્વીકારી લે છે. આમ નામ સંસારનું ચક્કર થયેલા કરે છે. અથવા સંસારના જીવો પ્રત્યે દ્રષ્ટિપાત કરવામાં આવે તો જ્ઞાન દ્રષ્ટિએ બધા જ જીવો ઉદયમાં સર્વસ્વપણું માનીને, ઉદયમાં જ સર્વસ્વપણું માનીને સંસારની પ્રવૃત્તિ કરે છે. એ વખતે છૂટવાનો કોઈ પ્રયત્ન કરે, ઉદય ચાલુ હોય ત્યારે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે તો મુમુક્ષુતા છે. બાકી તો તન્મય થઈને જેવો ઉદય આવ્યો એમાં તન્મય થઈને બધા સંસારના જીવો પ્રવૃત્તિ કરે છે એમાં આત્મહિત કેવી રીતે થાય એ ન થઈ શકે. કેમ? કેમ કે લૌકિક ભાવ આડે આત્માની નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. શું કહ્યું? કે લૌકિક ભાવ જ મુખ્ય થાય છે. લૌકિક ભાવ એટલે શું? લોક રિવાજ, લોક પરિપાટી, એ તો એ બધું એ પ્રમાણે કરવું જ જોઈએ. લૌકિક રીતે જે થતું હોય તો બધું કરવું જ જોઈએ, ત્યાં આત્મહિતની વિચારણા નહીં રહે. કેમ કે ત્યાં લોક દ્રષ્ટિ મુખ્ય થાય છે, લોકોની ગણતરી મુખ્ય થાય છે, અને ત્યાં આત્માના હિતે હિતની વિચારણા ખલાસ થઈ જાય છે. મોક્ષ જીવ આત્મહિતને મુખ્ય કરે છે, અથવા હિત અને અહિત એવું જે પ્રયોજનનો વિષય છે એને મુખ્ય કરે છે, બાકી બધું ગૌણ કરે છે. મારા આત્માનો શું? પહેલી વાત એ છે કે મારું અહિત થાય એવું મારે કાંઈ કરવું નથી. લોકોને જે દ્રષ્ટિએ જોવું હોય તે દ્રષ્ટિએ જોવે, ન જોવું એ લોકોનું લોકો સમજે. મારે મારું હિત એને અહિત એ મુખ્ય વાત છે. અહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ અહિત હેતુ છે, હિત હેતુ નથી. સંસારનો જે પ્રસંગ છે એમાં જોડાવું એ અહિતનો નિમિત્ત છે. એ પ્રસંગ અહિત હેતુ એવો જે સંસારનો પ્રસંગ લૌકિક ભાવ, એની અંદર પાછો લૌકિક ભાવ કે લોકો આમ કરે છે માટે આપણે આમ કરવું જોઈએ, લોકો આમ કરે છે માટે આમ કરવું જોઈએ. લોક ચેષ્ટા, લૌકિક ભાવ અને લોક ચેષ્ટા. ચેષ્ટા એટલે એવો પ્રયત્ન, લોકોને ઠીક લાગે એવી એવો પ્રયત્ન, એવી ચેષ્ટા, એ સૌની સંભાળ, એની સાવધાની, એમાં સાવધાની. એ જેમ બને તેમ જતી કરી દેવી, ગૌણ કરવી. જેટલો પુરુષાર્થ ચાલે એટલા પુરુષાર્થથી એને ગૌણ કરી નાખે. ખરી વાત તો એ છે કે જગત સાથે કે લોકો સાથે આપણે લેવા દેવાશું. જેને હવે આ સંસારમાં પરિભ્રમણ કરવું નથી, સંસારની દુકાન જેને હંકેલી લેવી છે, સંસારનો વેપાર જેને બંધ કરી નાખવો અને છૂટી જવું છે આ સંસારથી, એને લોકોને યારે શું નિસ્બત છે? કેમ કે લોકનો જે પ્રવાહ છે એ તો પોતાની રીતે ચાલવાનો છે, જગત જગતની રીતે ચાલવાનો છે. આપણે તો આપણું હિત અહિત મુખ્યપણે જોવું છે, લોક દ્રષ્ટિ છોડી દઈને. બીજાની નજરમાં સારું દેખાવું અને બીજાની નજરમાં ખરાબ ન દેખાય એ રીતે કોઈ પણ ચેષ્ટા, કોઈ પણ પ્રયત્ન, એ બધો લૌકિક ભાવ છે. લૌકિક ભાવ એ શું સમજો? લોકોની નજરમાં શું લાગશે એ જ્યાં સુધી પોતાની નજરમાં રહે છે એ લૌકિક ભાવ છે. એ આ લોકથી નહીં છૂટી શકે, એ આ સંસારથી નહીં છૂટી શકે. હવે તો પોતાને પોતાના આત્મહિત ને અહિતનો જ વિષય વિચારવો છે. લોકો લોક સાથે આપણે કાંઈ સંબંધ નથી. મોક્ષ તો એવું છે કે ખરેખર મુમુક્ષુ તો કોક જ છે. ખરેખર મુમુક્ષુ તો કોઈક જ નીકળે છે, બાકી તો બધું ભોગ સંજ્ઞાએ ચાલતું હોય છે. આપણે તો આપણા હિત અહિતને જ મુખ્ય કરવાનું રહે છે, કેમ કે એ પણ એક સમૂહ છે. એક સમૂહ પણ લોક દ્રષ્ટિ એના નજરમાં પણ આપણે ઠીક લાગવું જોઈએ. આ બધા મુમુક્ષુઓ મને ઠીક સમજે, આ બધા મુમુક્ષુઓ મને બરાબર, એની નજરમાં મારું સ્થાન બરાબર, એ બધો લૌકિક ભાવમાં જાય છે. આપણે તો આપણું જ કામ છે, આપણા પરિણામ સાથે જ આપણે નિસ્બત છે, અને એને યથાયોગ્ય ભૂમિકા અનુસાર કરીને આપણા કામે લાગવું, આપણા કામમાં એક લય લાગવું, એ જ આપણું કામ છે. પછી આપણે કોઈની સાથે નિસ્બત નથી. ઠીક છે, જેની સાથે વ્યવહાર પ્રસંગ પડે અને સદવ્યવહાર રાખવો, એ વાત ઠીક છે. પણ નિંદા પ્રશંસા અર્થે આપણી પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ, કે આપણી નિંદા ન થાય અને આપણી પ્રશંસાથી આ કરે, એ વાત નજરમાં રાખીને એની મુખ્યતાથી કોઈ આપણી પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ. આપણે તો આપણા હિત અહિત સાથે અને પરમાર્થ માર્ગ સાથે જ આપણો સંબંધ છે, બીજો કાંઈ આપણે એથી વિશેષ જોવાનું રહેતું નથી. અને એમ ચાલતા જે કાંઈ ઉદય હોય એ પ્રમાણેથી આ કરે. ઉદયને જોઈને અકળાવવું નહીં, કે ઉદયને ઉદયને જોઈને ક્યારે અકળાય, કે ઉદયને મુખ્ય કરે ત્યારે ઉદયને ગૌણ કરે. રસ્તે ચાલતા છાંયો પણ આવે ને તડકો પણ આવે. આપણું કામ નિર્ધારિત સ્થળે પહોંચવાનું છે, તડકા છાંયામાં ગમો અણગમો કરવાનું નથી. એ છાંયો ભલેને રોકાઈ જાઓ એમ નહીં. અહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, એ પ્રકારના જે એ સંબંધીના જે પરિણામો, એની સાવધાની જેમ બને તેમ જતી કરી દેવી. જેમ બને તેમ જતી કરીને તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. આત્મહિત છે એની મુખ્ય વાત થવી જોઈએ, મુખ્યતા એની રહેવી જોઈએ. મારે મારું હિત કરવું છે એ જ મારી મુખ્ય વાત છે, બાકી જેમ થવું હોય તેમ થા, ગમ કરી નાખવાનું બધું, બાકીનું જેમ થવું. હું મારું હિત સંભાળવા માગું છું, એ પોતાની સંભાળમાં બીજાની સંભાળ ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે, અને એમ થવું ઘટે છે. સાવધાની બે જગ્યાએ ન રહીએ, સંભાળ કોઈ દિવસ બે જગ્યાએ ન રહી. જે સંયોગમાં સાવધાન છે, ઉદયમાં સાવધાન છે, લૌકિક ભાવમાં સાવધાન છે, લૌકિક ભાવમાં કુટુંબિક ભાવને બધું આવી જાય છે, દૈહિક ભાવ આવી જાય છે, દૈહિક ભાવ, કુટુંબિક ભાવ, લૌકિક ભાવ, એમાં જેને સાવધાની છે. ઉદય તો એ બધા જ આવવાના, એ સંબંધીના એ પોતાનું હિતને સંભાળી શકે, અથવા પોતાના હિતમાં એ સાવધાન નહીં રહી શકે, નહીં થઈ શકે. માટે એ બધી સંભાળ જેમ બને તેમ જતી કરીને, સમય થોડો છે અને અનિશ્ચિત છે એમ જાણીને આપણું કામ ત્વરાથી કરી લેવા જેવું છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ, બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. આગળ કહે છે હવે કે જ્યારે હિતની વાત કરી કે હિતમાં સાવધાન થવું, ત્યારે આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ નિમિત્ત જણાતું નથી. આ વચનામૃત એમનું જે છે એ એમના ભૂતકાળના ઘણા ભોગોના અનુભવનો નિચોડ છે, સામાન્ય વાત નથી. પૂર્વના ભાવોમાં એમણે મન ફાવે એવી રીતે સ્વચ્છંદે અનેક પ્રકારના ધર્મ સાધન ખૂબ પરિશ્રમથી કરેલા છે, પણ આત્મકલ્યાણનો રસ્તો મળ્યો નથી. એથી પછી કોઈ જ્ઞાની પુરુષ મળ્યા છે, એનો સત્સંગ એટલે કે એની આજ્ઞામાં રહીને સત્સંગને આરાધ્યો છે અને પોતે હિત સાધ્યું છે. જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી કેવા કેવા પરિશ્રમ કર્યા એ બધું એમને ખ્યાલમાં છે. ક્યાં ક્યાં આથડ્યા, ક્યાં ક્યાં ભીમા, કેવી કેવી ભૂલો કરી, એ બધું પોતાના ખ્યાલમાં છે. એટલે બધા એ બધા પ્રકારના અનુભવોનો નિચોડ વાળીને હવે વાત કરે છે, આ ભાવમાં જે વાત કરે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, માનો કે સત્સંગ પણ ઉપલબ્ધ હોય, પ્રાપ્ત હોય, તો પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. એમાં પણ આ બધામાં મારું સ્થાન શું, આ બધામાં મારું સ્થાન શું, થઈ ગયો લૌકિક ભાવ. લોક એટલે આખું જગત નહીં કાંઈ, કેમકે જગતના અજાણ્યા માણસો સાથે આપણે સમસ્ત કાંઈ વ્યવહાર કે લેવા દેવા હોતી નથી. એ લોકોને આપણે ઓળખતા નથી, આપણને એ લોકો ઓળખતા નથી. જે કાંઈ ગડબડ છે એ તો જાણીતામાં જ છે, અને એના પ્રત્યેનો જે ભાવ રહેવો તેને લૌકિક ભાવ કહે છે. એ લોકો પ્રત્યેનો જે ભાવ રહેવો તે લૌકિક ભાવ છે. સત્સંગમાં પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. કુટુંબનું મમત્વ પણ લૌકિક ભાવમાં જાય છે, કેમ કે તો કુટુંબ તો લોકોની વચ્ચેનું કુટુંબ છે ને, માટે એ લૌકિક ભાવમાં જાય છે કે આટલા મારા ને એ સિવાયના મારા નહીં, એ પણ લૌકિક ભાવમાં જાય છે. આપણો સવારે ચાકડો લીધું ને 491 માંથી લીધું છે, શેમાંથી લીધું છે, 511 કેમ્પિંગ છે. જેને કુટુંબમાં પોતાપણું કરવું હોય સત્સંગની ઈચ્છા વાળાને ઘટતું નથી. આકાશમાં પત્ર છે પણ કઈક નો પત્ર છે, આ તો 511 છે, 510 કે 511 છે, 522 છે, 491 છે, એમાંથી જ કોઈ છે. છેલ્લી લીટી છે પેરેગ્રાફ ને. બીજા પેરેગ્રાફ શું કે છે? અનુત્પન્ન એવો આ જીવ, કોઈ પણ અનુત્પન્ન એવો જે જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું, એટલે અભિપ્રાય રહેવો, એ સૌ જીવની મૂંઢતા છે. એટલે પોતે પોતાનું અહિત કરી રહ્યો છે અને પાછો રાજી થાય છે, મીઠું લાગે છે. અને એ મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી, એવું અહિત થાય. એક કોરથી સત્સંગ ઈચ્છવો કે મારે તો સત્સંગમાં રહેવું છે અને સત્સંગ મને જોઈએ, અને બીજી કોરથી કોઈ પણ જીવ પ્રત્યે સંસારી સંબંધ છે એને જ ખરેખર ગણવો કે ગણવાનો અભિપ્રાય રહેવો, એ બરાબર મેળ ખાતી વાત છે. સત્સંગની ઈચ્છાવાળાને એવું નહીં હોવું જોઈએ. તમે સત્સંગ કરો ને પાછા કુટુંબમાં મમત પકડો એમ, આ બે વાત મેળ ખાતી નથી. તમારે સત્સંગ હારે મેળ નથી ખાતી. લોકો તો એમ કરે જ છે, તમે સત્સંગ કરીને શું ફેર કર્યો? એ તો કયો બીજા લોકો સાથે, સમાજના લોકો સાથે એવો રોગનો ઉદય નથી. આપણો મુમુક્ષુનો રોજનો ઉદય તો કુટુંબના સભ્ય સાથે છે, અને ત્યાં જો સંભાળવામાં ન આવે તો થઈ રહ્યું, બીજા મને આપણામાં શું ફેર પડ્યો? કાંઈ ફેર નથી પડ્યો. શું છે કે જે ત્રિભુવનભાઈ છે એમને પત્ર લખ્યો છે, એમણે પોતાના પરિણામ લખ્યા લાગે છે. એટલે છેલ્લે લખે જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું, એટલે એમ કે અમને તો આવો મોહ થાય છે અમારા દીકરા પ્રત્યે, દીકરા પ્રત્યે અમને આવો મોહ થાય છે. તે તમને બંનેને, એટલે પતિ પત્ની બંનેને ભ્રમણાનો હેતુ છે. ભ્રમણનો હેતુ છે. ભ્રમણ એટલે તમને સંસારમાં રખડાવશે. જે મોહ થાય છે તમને બંનેને મા બાપ તરીકે, એ તમને પરિભ્રમણનો કારણ છે ચોખ્ખે ચોખ્ખું. અત્યંત વિટમણાનો હેતુ છે, બહુ દુઃખી થઈ જશો. પરિભ્રમણમાં ઓછું દુઃખ નહીં થાય, બહુ દુઃખી થઈ જશો. અને આ બાબતમાં તો નાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. અમે નાની પુરુષને આમાં રજા નથી. નાની પુરુષને પણ પોતાના કુટુંબ પ્રત્યે પોતાપણું કરવું, એને જ્ઞાન છોડવાની વાત છે. જ્ઞાન છૂટી જાય એમ કે ફરજ, એ બીજી વાત છે. ફરજ તો નોકરે બજાવે છે, એને ક્યાં પોતાપણું થાય છે? મેનેજરે બજાવે, એને ક્યાં પોતાપણું થાય છે? ફરજ તો શું છે? બાર્ટર સિસ્ટમ જેવી વાત છે કે જે ઘરમાં હું રોટલી ખાઉં છું એ રોટલી વણવાનો પરિશ્રમ તો હું બીજાને આપું છું. એટલે આમાં શું છે, ઘરના સભ્યોને દરેકને પોતપોતાનું જુદું જુદું કામ હોય છે. પુરુષ છે એ કોઈ વ્યવસાય કરીને પૈસા કમાવીને લાવે છે, પુરુષ વર્ગ. સ્ત્રી વર્ગ છે એ ઘરના કાર્યો સંભાળીને, ઘર વ્યવસ્થિત રાખીને, સમયસર જમવા વગેરેની વ્યવસ્થા સંભાળે છે. ગીવ એન્ડ ટેક જેવી વાત છે. એટલે એમાં શું છે, એમણે પણ કર્યું જ છે ને, મા બાપે તો કર્યું જ છે ને, તો એને પણ ફરજ છે. અત્યારે નહીં પણ ભૂતકાળ કેમ ભૂલી જવાય, ભૂતકાળ કેમ ભૂલી
જવાય.
મમત્વ નહીં કરવાનું, પણ આ તો વ્રતમાં બાપ છે, પણ વ્રત કોઈ બીજા હોય તો એને એના પ્રત્યે પણ આપણે એની જરૂરિયાત હોય એની સેવા કરવી, ભલે પાડોશમાં હોય એમાં તો મમત્વ નથી થતું ને, તો પણ એમાં ફરજ તો છે નહીં કે ભાઈ એની જરૂરિયાત છે, એની જરૂરિયાત એને એની જરૂરિયાત મળે એ આપણે ફરજ છે. એક પોતા પણ ફરજ છે, એક પોતાપણું કરવું બીજી વાત છે, ફરજ બજાવવી એ બીજી વાત છે. એ તો કોઈ પણ જરૂરિયાત વાળા પ્રત્યે ફરજ બજાવો. અને ગિવ એન્ડ ટેકમાં તો શું છે કે એમાં તો પોતે એમ કહેવાનો આશય છે કે પોતે લીએ છે ને ન દે તો પ્રમાણિકપણું નથી. તમારી સેવા હું લઉં છું, મારે સેવા અમે દેવી નથી, તો એ વ્યાજબી નથી, પ્રમાણિકપણું નથી. બાકી તો નિષ્કામ ભાવે તમે કોઈના પ્રત્યે ફરજ બજાવો, કોઈ ઘરના સભ્ય પ્રત્યે કે કોઈ પાડોશી પ્રત્યે કે કોઈ અજાણ્યા પ્રત્યે પણ, હે, દરેક વસ્તુ ઉપર. માનો કે કોઈ યાત્રાળુ આવ્યા, એમાં કોઈ ગિવ એન્ડ ટેકનો સવાલ નથી. એ પરદેશમાં આવ્યા છે, અહીંયા અજાણ્યા છે, એને કોઈ વ્યવસ્થાની જરૂર છે, જમવાની કે રહેવાની કે કોઈ જરૂર છે, તો એને એની જરૂરિયાત પૂરતી સેવા આપવી એક ફરજ થાય છે. એમાં કોઈ મમત્વનો સવાલ ઊભો નથી થતો, પણ એમાં કોઈ લૌકિક ભાવે પણ નહીં કરવું. એટલે અહીંયા શું છે કે જીવ પોતાપણું કરે છે ત્યારે અહિત કરે છે, અને પોતાપણું કરવું એ એને દ્રઢ થયું છે, સારું લાગે છે, એમાં એને અહિતની ખબર પડતી નથી, એ એની મૂંઢતા છે. જ્ઞાન મૂંઢાઈ ગયું હોવાથી પોતે પોતાનું અહિત કરે છે એ સમજાતું નથી, માટે અહીંયા એને મૂંઢતા કહે છે. તો મૂંઢતા કહેવા પાછળ કારણ છે કે તને હિત અહિત ન સમજાય તો તારી મૂંઢતા જરૂર છે. અને એવું પોતાપણું કરવાનું તો જ્ઞાનીને પણ પરમિશન નથી આપે, એને પણ ના પાડે છે કે નહીં, કેમ કે તે અજ્ઞાનનો હેતુ છે, અજ્ઞાન નિંદ્રાનો એ હેતુ છે. એ પ્રકારને વિશે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે, સરળ ભાવ કર્તવ્ય છે, એની અંદર ઉલવાની ફરજ આવી જાય છે. સરળ ભાવ કર્તવ્ય છે, એમ કહીને અસરળતા કરવી એમ નથી, સીધો ભાવ કર્તવ્ય છે. એટલે સરળ પરિણામે ભરતું, અસરળતા ન કરવી, મારે તમારે શું લેવા દેવા, એમ કરીને અસરળતા કરવી એમ વાત નથી. ઠીક છે, કોઈ કર્મના યોગે આપણે એક જગ્યાએ આવ્યા છીએ તો સરળતાથી પરસ્પર વર્તવું, અસરળતાથી ન વર્તવું. અને જ્યાં સરળતાથી વર્તના હોય ત્યાં ક્લેશ નથી થતો, અસરળતા હોય ત્યાં જ ક્લેશ થાય છે. શું કહે છે કે આત્મહિત માટે તો સત્સંગ જેવું કોઈ બળવાન નિમિત્ત નથી, તથાપિ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી એટલે મુક્તો નથી, અનાદિનો જે ભાવ છે મુક્તો નથી, તો એને સત્સંગ પણ નિષ્ફળ જાય છે. એક બાજુ સત્સંગ કરે, બીજી બાજુ કુટુંબવાદી પ્રતિબંધને બળવાન કરે તો સત્સંગ શું કામમાં આવવાનો? સત્સંગ તો નકામો જવાનો છે. અને સહેજ એટલે થોડો સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતા વાર લાગતી નથી. શું કહે છે? એક થોડીક અસર આવી હોય સત્સંગની, પણ પાછો લૌકિક ભાવમાં આવેશપૂર્વક વર્તતો હોય. લોકાવેશ એટલે લૌકિક ભાવમાં, કુટુંબિક ભાવમાં આવેશપૂર્વક, રસપૂર્વક, વેગપૂર્વક વર્તતો હોય તો એ થોડી ઘણી જે અસર છે તે નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી, એ ધોવાઈ જાય. આ એ સત્સંગ કરે અને ઘરે જઈને એને પોતાપણું એવું ને એવું રહીએ તો બધું જે અહીંયા થોડું ઘણું અસર લીધી હોય, ભાવો થયા હોય, ધોવાઈ જતાં વાર લાગતી નથી, ઘડીકમાં ધોવાઈ જાય. એક પહેલો ઉદય આવે ત્યાં એક ફટકે બધું પૂરું થઈ જાય. જાઓ. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી, શું કીધું? સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહ વ્યવસાય આદિ એ પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે, પોતાપણાનો અભિપ્રાય તોડવાનો પ્રયત્ન જ કરવામાં ન આવે, એ વખતે જાગૃતિ જ ન હોય, અવલોકન જ ન હોય તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? અને સત્સંગ કેવી રીતે ફળવાન થશે એમ કે સામાનો પ્રશ્ન ઉઠાવ્યો, એને કોઈ રીતે સત્સંગ ફળવાન થઈ શકે નહીં. ઘણી વાર પ્રણામું મૂકશો પૂછે છે શું કરવું અમારે, આમ નામ ઉદયો આવે છે અને સમય આયુષ્યનો વ્યતીત થતો જાય છે, જે સંયોગો વચ્ચે છે એમાંથી તો કાંઈ છટકીને કાંઈ જઈ શકીએ એવી પરિણામની સ્થિતિ નથી ને સંયોગિક પણ પરિસ્થિતિ નથી, કરવું શું? તો કે ભલે ઉદયને લઈને એમાં ને એમાં તમે હરિયો અને એની વચ્ચે હો એનો વાંધો નથી, પોતાપણું તો અંદરથી છોડવું છે ને. નિજ બુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ એ તો અંદરથી છોડવાની છે. વસ્તુ ક્યાં છોડવાની છે? બાહ્ય વસ્તુના ત્યાગની કોઈ ભૂમિકા મુમુક્ષુની છે જ નહીં. અભિપ્રાયને બદલવાની ભૂમિકા છે મુમુક્ષુની. ભલે ઉદય એના એરિયા, ઉદયમાં ભાંગફોડ કરવાની, તોડફોડ કરવાની, આગું પાછું કરવાની કોઈ આવશ્યકતા નથી, થઈ શકે એવું નથી. પણ માણસ શું કરે છે કે ઉદયથી આપણો અહિત થાય છે ને તો આપણે ઉદયથી આગા ભાગો, આ ઉદયથી અહિત થશે ને આપણે એનાથી આગા ભાગો. એમ જાજો વિચાર શક્તિ, વિશેષ કોઈ પ્રયત્નનો ખ્યાલ ન હોય કે યથાર્થ પ્રકારે કેમ કામ આત્મકલ્યાણ કરવું, એ ત્યાગમાં આવી જાય છે, જલ્દી જલ્દી ત્યાગમાં આવી જાય છે. પછી એમ નથી, નિજ બુદ્ધિ છોડવાનો પ્રયત્ન કરો. જે સ્ત્રી પુત્રાદી વચ્ચે રહ્યો છો, જે વ્યવસાય આરંભ પરિગ્રહ વચ્ચે રહ્યો છો, એમાંથી નિજ બુદ્ધિ છોડવાનો પ્રયત્ન કરો. જો એમ ન કરવામાં આવે તો, એવો પ્રયત્ન ન કરવામાં આવે તો સત્સંગ ફળવાન થવાનું કોઈ બનવાનું નથી. કેમ કે સત્સંગમાં તો નિજ બુદ્ધિ છોડાવવાની જ વાત છે અને એ તમને સમજાય પણ છે, પછી એનું અમલીકરણનું શું, ઇમ્પ્લિમેન્ટેશન શું કર્યું? સત્સંગમાં તો નિજ બુદ્ધિ છોડવાનો ઉપદેશ છે. હવે જો નિજ બુદ્ધિ છોડવામાં ન આવે કે એનો કોઈ છોડવા માટેનો પ્રયત્ન પણ કરવામાં ન આવે તો ઓલી સમજણ સાથે કાંઈ લેવા દેવા જ ન રહી, સત્સંગની સાથે કાંઈ લેવા દેવા રહ્યું જ નહીં કાંઈ. સમજણ અને સમજણને કાર્યાન્વિત કરવી આ બે સ્ટેજ છે. આની અંદર સમજવું અને સમજણને અમલીકરણ કરવું બે જ સ્ટેજથી કામ પૂરું થાય છે. ત્રીજી વાત નથી પછી સમજવા માટે રોજ બેસીએ છીએ સત્સંગમાં. હજુ એનો અમલ ન કરીએ તો એ સત્સંગ શું કામનો રહ્યો, અને એ સત્સંગ કેવી રીતે ફળવાન થાય તો નિષ્ફળ જ જવાનો. જે પ્રસંગમાં એટલે જે ઉદયમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય અને પરિણામે પરિણામે આ ઉદયને એના પરિણામ સાથે તેનો લક્ષ રાખે. તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું. મોકળું એટલે આઘું રહેવાય, જુદું રહેવાય, અંદરથી જુદું પડાય એવો પ્રયત્ન કર્યા જ કરવો. દરેક પ્રસંગમાં કર્યા કરવો એ જાગૃતિ આવવી જોઈએ. ઉદાસીનતા આવે તો જ થાય, ઉદાસીનતા ના આવી હોય તો ન થઈ શકે. ઉદાસીનતા ક્યારે આવે? આત્મકલ્યાણ બાજુ જોખ હોય તો જ આવે, નહીતર આવે નહીં. નહીતર સાવધાની આવે, પોતાપણું હોવાથી સાવધાની આવ્યા વગર રીત નહીં. જ્યાં પોતાપણું ત્યાં સાવધાની. એ શ્રી વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાના દ્રષ્ટાંતે અમે કહ્યું હતું. શું કહે છે કે અમે જ્યારે સત્સંગની અંદર ચર્ચા કરતા હતા ત્યારે આ વાત અમે કહી હતી, અને એ વખતે ભગવાન મહાવીર સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાના દ્રષ્ટાંત આપીને આ વાત કંઈ કરી છે અમે, એમ પોતે યાદી આપે છે, પત્ર લખે છે ત્યારે કે રૂબરૂ પણ સત્સંગમાં આ વાત થઈ છે અને આ દ્રષ્ટાંત પૂર્વક થઈ છે. એ રીતે અનેક પત્રોમાં એમને, એ 510 આપણે જોયો, એ બધા પણ અનેક પત્રોમાં એમણે એ વાત પર બહુ ભાર મૂક્યો છે. કેમ કે દર્શન મોહને દૃઢ થવાનો એ એક એવું કામ, એવું પ્રકાર છે, એવા પરિણમનનો પ્રકાર છે, એવા પ્રસંગનો પ્રકાર છે કે જીવનું ધ્યાન જ ન જાય. સત્સંગ કરે, ભક્તિ કરે, ત્યાગ કરે, દાન કરે, સંયમ પાળે, કાંઈક કરે, ઉપવાસ કરે, તપશ્ચર્યા કરે, બધા ઘણા અનેક સાધન કરે, યાત્રા કરે, સંગ કાઢે, ધર્મના ક્ષેત્રમાં અર્પણતા કરે, સેવા કરે તન મન ધનથી, પણ ઘર અને કુટુંબ થઈ ગયું એમાં એનું એ પહેલાંની જેમ કાંઈ ફેરફાર ન કરે, પહેલાં જે પ્રકારે વર્તતો હતો એ જ પ્રકારે વર્તે, પોતાપણાના ભાવથી પ્રવૃત્તિમાં ભલે ફેરફાર કરે પણ ભાવમાં એ પોતાપણું એવું વર્તે. કે છે કે દર્શન મોહને એ જીવ દ્રઢ કરે છે. પ્રતિબંધને દ્રઢ કરવાથી એ દર્શન મોહને દ્રઢ કરે છે. એ બહુ માઠી ગતિનું કારણ છે. અત્યંત અત્યંત વિટંબણાનો હેતુ છે એમ લીધો, તો પરિભ્રમણનો એ હેતુ છે. એટલે શું છે, કસાયની તીવ્રતા સમજાય છે પણ દર્શન મોહની તીવ્રતા નથી સમજાતી. ચારિત્ર મોહની તીવ્રતા સમજાય. કસાયમાં શું છે, ચારિત્ર મોહ છે. તો ચારિત્ર મોહ તીવ્ર થાય ત્યાં તરત ખબર પડે છે, કેમ કે સ્થૂળ ઘણો પણ પરિણામ છે, સ્થૂળ પરિણામ પકડી શકે છે. આમ તો ન થવું જોઈએ, આમ તો ન થવું જોઈએ. જેમ કે જેમ ઘરના સભ્યોના પરિણામ પ્રત્યે રાગ થાય છે, તેમ પ્રાસંગિક રીતે દ્વેષ પણ થાય છે. બે થાય ને, રાગ કશે ત્યાં દ્વેષ આવે, ત્યાં તો રાગ ને દ્વેષના બે જ પ્રકાર છે. રાગ લાંબો ચાલે છે, ક્યારેક ક્યારેક દ્વેષ પણ આવે. અમથો નથી આવ્યો, રાગ હતો એટલે આવ્યો છે, ને રાગ અમથો નહોતો તને મારા પણ હતો માટે રાગ હતો, ને રાગ હતો માટે ક્રોધ થયો છે, દ્વેષ થયો છે. એમને એમ દ્વેષ નથી થયો. હવે દ્વેષ તને સમજાય છે, એમ ગુસ્સો કરી લીધો, પણ શું કરવા કર્યો, એનું મૂળિયું ક્યાં છે? જે ક્રોધ આવ્યો, જે દ્વેષ, એનું મૂળિયું ક્યાં છે? કે મારા પણામાં છે. ત્યારે એ ભયંકર છે, દ્વેષ ક્રોધ આવ્યો એ ભયંકર નથી, મારા પણ અંદરમાં હતું એ ભયંકર છે, પરિભ્રમણ હતું એ કારણ છે. આ ચેતવા જેવો વિષય છે. એ 510માં એ લખ્યું છે એમણે કે આ તરત ચેતવા જેવો વિષય છે. કેવો? શીઘ્ર ચેતવા જેવો વિષય છે. આમાં તમે હળવે હળવે હું કરીશ એમ નહીં કરતા, એકદમ ચેતી જવા જેવો વિષય છે. એમ એમણે એ વિષય ઉપર એટલા માટે વજન આપ્યું છે કે ખબર જ પડતી નથી એમાં, કે હું શું મારું દર્શનનો કે પ્રતિબંધને કારણે તીવ્ર થઈ જશે એ જીવને ખબર પડતી નથી. કેમ કે બધાનું સર્વ સામાન્ય એ પ્રકારે વર્તન જોવામાં આવે છે, અને જ્યાં સામાન્ય બધાનું જેમ હોય ત્યાં પછી પોતે કાંઈ મોટો અપરાધ કરે છે એવું લાગે નહીં. કેમ કે વૃદ્ધ માણસ હતા, કુટુંબમાં કોઈ લગ્ન હતા, પોતે વડીલ હોય, આપણે જઈને બેહવું જોઈએ, પણ હું તારું કામ છે, હજી આ ઉંમરે પણ પોતાનું કરવું હોતું નથી, ને મારા કુટુંબમાં લગ્ન છે માટે વડીલ તરીકે મારે ત્યાં હાજરી, આ પરિભ્રમણમાં જશે એનો પત્તો લાગશે. દ્રષ્ટાંત દે દે કે જૈસે અમારે અહીંયા પરિવાર મેં કોઈ શાદી વગેરે હોતા પ્રસંગ હોતા હોય ને, કોઈ ને કોઈ પ્રસંગ, શાદી કા પ્રસંગ, દૂસરા કોઈ પ્રસંગ, કોઈ ભી પ્રસંગ હોતા હે, હમ બડે હૈ હમકો જાના ચાહીએ, હમકો ઉપસ્થિત રહેના ચાહીએ, ક્યોંકિ હમ બડે હૈ, વો લોગ ચાહતે હૈ કે આપ ભી આના, આપકો આના ચાહીએ, ઓર હમ ભી બડે હૈ, હમારે ઇતના પારિવારિક સંબંધ હૈ તો હમકો જાના ચાહીએ. ઉસમે કોઈ બડા અપરાધ હોતા એસા નહીં લગતા. પ્રતિબંધ કેટલો દ્રઢ થઈને દર્શનમાં વધારે છે એ જીવ સમજતો નથી, એટલે એને મૂંઢતા કહી છે. ને એ વિષયમાં ત્વરાથી શીઘ્રપણે ચેતીને ચાલવા જેવું છે એમ કે. માંદા સાજા બધું ગૌણ કરવા જેવું છે. ઠીક છે, કોઈને જરૂરિયાત હોય ને આપણે ઊભું રહેવું બીજી વાત, કે લૌકિક ભાવે કંઈ કરવા જેવું નથી, નિંદા પ્રશંસાને મુખ્ય રાખીને કંઈ કરવા જેવું નથી. સમય થોડો છે ને કામ ઘણો છે. કર્યું હોય તો એ જરૂરિયાતમાં હોય તો જરૂરિયાતમાં પહોંચાડવી, બાકી લૌકિક ભાવે કંઈ કરવા જેવું નથી, કુટુંબિક ભાવે કંઈ કરવા જેવું નથી. એક ફરજ આપણી હોય ને કરવું પડે બીજી વાત છે, બાકી સારું લગાડવા કુટુંબિક ભાવે પોતાપણું કરીને કંઈ કરવા જેવું નથી. મૂળ વાત તો નિજ બુદ્ધિ છોડવાની છે, પિન પોઈન્ટ વાત એટલી છે, નિજ બુદ્ધિ છોડવી.